एकत्र श्रुति संवादमां आपनुं स्वागत छे। आ ऑडियो सारांश एकत्र एआई नी मददथी तैयार करवामां आव्यो छे। आजे आपणे गुजराती साहित्यना एक खूब ज जाणीता विवेचक जयंत कोठारीना एक महत्वना लेख पर वात करवाना छीए। आ लेख रघुवीर चौधरीनी खूब ज प्रख्यात नवलकथा त्रयी उपरवास कथा त्रयी विषे छे। एनु विश्लेषण
बराबर। આ લેખ મૂળ ગ્રંથ સામાયિકમાં 1975માં આવેલો। ઉપરવાસ, પછી સહવાસ અને અંતરવાસ આ ત્રણેવ નવલકથાઓ જે સાથે મળીને ઉપરવાસ કથાત્રય બને છે એનું કોઠારીએ બહુ ઝીણવટથી મૂલ્યાંકન કર્યું છે।
હા, તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે કોઠારી આ મોટી કૃતિને કઈ દ્રષ્ટિથી જુએ છે।
ચોક્કસ।
આપણો મુખ્ય હેતુ એ છે કે કોઠારીના વિશ્લેષણમાંથી જે મુખ્ય મુદ્દાઓ છે, જે એમની અંતરદૃષ્ટિ છે, એને તારવીએ। જેમ કે અત્યારે તો લઘુનવલનો જમાનો હતો, તો એવામાં રઘુવીર ચૌધરીએ આટલી મોટી બૃહન નવલ કેમ પસંદ કરી, એના પર કોઠારી શું વિચારે છે। પછી પેલો સમયગાળો 1947 થી 1972 સુધીનો, એમાં સાબરમતીના ઉપરવાસના આજના સમાજનું ચિત્રણ કેવું છે કોઠારીની નજરે, અને સૌથી અગત્યનું પેલું દસ્તાવેજી વાસ્તવિકતા અને કલાત્મકતા વચ્ચેનું સંતુલન એ રઘુવીર કેવી રીતે સાધે છે અને કોઠારી એના વિશે શું કહે છે।
બરાબર, આ બધા જ મુદ્દા બહુ મહત્વના છે,
તો ચાલો શરૂ કરીએ। કોઠારી શરૂઆતમાં જ એક પાયાનો સવાલ ઉઠાવે છે, નહીં કે ભાઈ લઘુનવલના યુગમાં રઘુવીર જેવા સભાન લેખક આટલું મોટું સ્વરૂપ બૃહન નવલ શા માટે પસંદ કરે।
હા, આ એમના વિશ્લેષણનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે। એમનું માનવું છે કે જુઓ, લઘુનવલ વ્યક્તિના મનની અંદર એના આંતરિક જગતમાં ઊંડે સુધી જઈ શકે છે એ ખરું, પણ બૃહન નવલની જે ખરી તાકાત છે એ છે સમય અને સમાજના વિશાળ ફલકને આલેખવામાં, જેને કોઠારી સામાજિક ઋત કહે છે।
સામાજિક ઋત એટલે?
એટલે સમાજનો એ આખો મિજાજ, એના વર્ણ લખાયેલા નિયમો, એ સમયની આખી હવા, એનું વાતાવરણ, એને પકડવાની વાત।
અચ્છા, એટલે કે વ્યક્તિગત અનુભવોથી પણ આગળ જઈને આખા સમાજની ગતિવિધિ, એના રીતરિવાજો, સંબંધો, રાજકારણ, આર્થિક બદલાવ, આ બધું જ આવી જાય એમાં?
બરાબર,
પણ આ તો બહુ મોટો પડકાર કહેવાય।
બિલકુલ, અને કોઠારી આ પડકાર પર જ ભાર મૂકે છે। એમના મતે પડકાર એ છે કે આ બધા સામાજિક ઐતિહાસિક તત્વોને ખાલી એક રિપોર્ટિંગ, એક દસ્તાવેજ જેવું બનાવી દેવાને બદલે એને કલાત્મક રીતે કથામાં વણી લેવા। કોઠારી જાણે પૂછે છે કે શું આ પડકાર ઝીલવામાં નિષ્ફળ જવાનો ડર આપણને મોટી સામાજિક કથાઓ કહેતા રોકી રહ્યો છે, એવો સવાલ છે એમનો।
રસપ્રદ મુદ્દો છે આ તો। તો કોઠારીના મતે રઘુવીર ચૌધરી ઉપરવાસ કથાત્રયમાં આ પડકારને કેવી રીતે ઉપાડે છે, ગ્રામજીવનના કયા પાસા ઉપર એમનું ફોકસ છે?
હા, તો કોઠારી નોંધે છે કે ચૌધરીએ પોતાના પરિચિત પ્રદેશ એટલે સાબરમતીનો ઉપરવાસ વિસ્તાર,
હા, ઉત્તર ગુજરાતનો,
બરાબર, અને ત્યાંની મુખ્ય કોમ આંજણા ચૌધરી સમાજ, એના પર 1947 થી 1972 લગભગ 25 વર્ષના ગાળામાં ફોકસ કર્યો છે। એમણે ગામડાના જે જાણીતા તત્વો છે એનો ઉપયોગ કર્યો છે, જેમ કે રીતરિવાજ, હોળી, બાળલગ્ન, આણું, પછી માતાનું ખપ્પર કે ચોખડા જેવા પ્રસંગો, ભગત જેવા પાત્રો, કે પછી ધમલા અને તખત જેવા થોડા અલગારી એકલવાયા માણસો, આ બધું છે।
પણ શું આ બધું માત્ર પરિચિત ચિત્રોનું પુનરાવર્તન જ નથી? કંઈ નવું છે એમાં?
ના ના, કોઠારી સ્પષ્ટ કરે છે કે એવું નથી। ચૌધરી આ જાણીતી સામગ્રીમાં પણ પોતાની સૂઝ અને નિરીક્ષણ શક્તિ દેખાડે છે, વિગતોમાં પ્રત્યક્ષ અનુભવની સચ્ચાઈ લાગે છે। અને અહીં એક ખાસ વાત કોઠારી કહે છે, ચૌધરીએ ગ્રામજીવનના કેટલાક રૂઢિગત વિષયોને જાણી જોઈને ટાળ્યા છે,
જેમ કે
અહીં ગામના મેળાનું લાંબુ વર્ણન નથી મળતું, ખેતીની જુદી જુદી ઋતુઓનું બહુ વિસ્તૃત આલેખન નથી, પ્રકૃતિ વર્ણનો પણ ઓછા છે।
અચ્છા,
આના પરથી કોઠારી તારવે છે કે લેખકનો મુખ્ય ઝોક, એમનો ભાર, એ માનવ ચરિત્ર અને માણસો વચ્ચેના સંબંધોને સમજવા અને રજૂ કરવા પર વધારે છે।
આ વાત નોંધપાત્ર છે। તમે સમયગાળાની વાત કરી, 1947 થી 1972, આ તો આઝાદી પછીના મોટા ફેરફારોનો સમય હતો, તો કોઠારી આ બદલાતા ગામડાના ચિત્રણ વિશે શું કહે છે, ચૌધરી આ નવા તત્વોને કેવી રીતે વણે છે કથામાં?
હા, આ કોઠારીના વિશ્લેષણનો એક બહુ મહત્વનો મુદ્દો છે। તેઓ નોંધે છે કે ચૌધરી આ બધા ફેરફારોને કથામાં લાવે છે, જેમ કે કૂવા પર લાગેલું પેલું એન્જિન, ખેતરમાં ફરતો ટ્રેક્ટર, શરૂ થયેલા પ્રૌઢ શિક્ષણ વર્ગો, ગામની લાઇબ્રેરી, સહકારી મંડળીની સ્થાપના અને ખાસ કરીને ચૂંટણીનું રાજકારણ. આ બધા આધુનિકીકરણના ચિહ્નો છે. એને કથામાં બહુ સહજતાથી લાવે છે. કોઠારીની દ્રષ્ટિએ આ ફેરફારો એટલા ધીમે ધીમે અને સ્વાભાવિક રીતે આવે છે કે નવલકથા પૂરી થાય ત્યારે જ આપણને ખ્યાલ આવે કે અરે, આ 25 વર્ષમાં ગામ કેટલું બધું બદલાઈ ગયું છે. આ સૂક્ષ્મ નિરૂપણને તેઓ બિરદાવે છે.
અને આમાં પેલું દસ્તાવેજી પાસું, જેમ કે રાજકીય ઘટનાઓ, એનો કેટલો રોલ છે? ક્યાંક એવું તો નથી થતું કે કથા પર હાવી થઈ જાય?
ના, કોઠારી સ્પષ્ટ કરે છે કે આ દસ્તાવેજી પાસું ઇરાદાપૂર્વકનું છે, જેમ કે આઝાદી પછીની ચૂંટણીઓ, કોંગ્રેસના ભાગલા, મહાગુજરાત આંદોલન, કોમી રમખાણો, નહેરુનું અવસાન, આ બધી ઘટનાઓનો ઉલ્લેખ આવે છે. એનાથી કથાને એક નક્કર સમય અને સમાજનો સંદર્ભ મળે છે. કોઠારીના મતે આ વાસ્તવિકતા અને કલાત્મક હેતુ વચ્ચે સંતુલન સાધવું એ જ લેખકની ખરી કસોટી છે.
તો શું ચૌધરી આ કસોટીમાં સફળ થાય છે? કોઠારી શું માને છે? શું આ સામાજિક અને ઐતિહાસિક સામગ્રી કથા અને પાત્રો સાથે બરાબર ઓગળી જાય છે?
કોઠારીના મતે મોટા ભાગે હા. તેઓ આ સંયોજનને લેખકની મોટી સિદ્ધિ ગણે છે અને એના ઉદાહરણો પણ આપે છે, જેમ કે હેતીની પ્રસૂતિ વખતે ગામમાં ડૉક્ટરનું આવવું. એ ખાલી યુગ પરિવર્તન નથી બતાવતું, પણ એ જ ઘટના દેવુની સૂઝ, એની હિંમત અને એના કિશોર મનની સંવેદનાઓને ઉજાગર કરવાની તક બની જાય છે.
બરાબર.
પછી લીલીના બાળ લગ્નનો પ્રસંગ, એનાથી ઘેમર, દેવુ, પેથુબા જેવા પાત્રોના સ્વભાવની અલગ અલગ બાજુઓ ખુલે છે. માતાના ખપ્પરનો રિવાજ છે એ નરસંગની જીવન પ્રત્યેની જે અનોખી દ્રષ્ટિ છે એને સ્પષ્ટ કરે છે.
અને પેલી સહકારી મંડળી કે ચૂંટણી જેવી વધુ બાહ્ય લાગતી ઘટનાઓનું શું, એ કેવી રીતે જોડાય છે?
હા, સહકારી મંડળીની વિગતો કદાચ થોડી વધુ પડતી લાગે એવું કોઠારી નોંધે છે, પણ તેઓ એ પણ દર્શાવે છે કે તે આખરે દેવુની નિષ્ક્રિયતા અને લવજીના ગામ છોડવાના નિર્ણયને અસર કરે છે. એ જ રીતે રમણલાલ દ્વારા જે ચૂંટણી રાજકારણ પ્રવેશે છે એ ઘણા પાત્રોને ઘેમર, ધમલો, કરસનમુખી એ બધાને એકસાથે લાવે છે. એમના સંબંધો, એમની પ્રતિક્રિયાઓ એ બધું પ્રગટ થાય છે. કોઠારીનું મુખ્ય તારણ એ છે કે અહીં સામાજિક ઘટનાઓ ખાલી બેકગ્રાઉન્ડ નથી રહેતી, પણ તે વ્યક્તિગત જીવનને ઘડે છે, તેના પર અસર કરે છે. આ જે ઇન્ટરકનેક્શન છે એ બતાવવામાં ચૌધરી સફળ રહ્યા છે.
આ બધું સાંભળીને તો લાગે છે કે કોઠારી ખૂબ પ્રભાવિત થયા છે, પણ શું કોઈ મુદ્દે તેઓ ટીકા પણ કરે છે? વિશ્લેષણમાં એ પણ હશે ને?
હા હા, બિલકુલ. કોઠારીનું વિશ્લેષણ સંતુલિત છે, ટીકા પણ છે એમાં. તેઓ સ્વીકારે છે કે રાજકારણ એ સમયનો અને રમણલાલ જેવા પાત્રોનો એક જરૂરી ભાગ છે. એ બરાબર છે,
એના વગર ચાલે જ નહીં.
હા, પરંતુ એમને લાગે છે કે કથાના પાછળના ભાગોમાં, ખાસ કરીને ત્રીજા ભાગમાં, આ રાજકારણની વિગતો, ખાસ તો પેલું ચૂંટણીલક્ષી રાજકારણ, એ થોડું માનવ સંબંધો પર હાવી થતું જાય છે અને એનું જે પુનરાવર્તન છે એ કદાચ ટાળી શકાયો હોત. વળી નહેરુનું મૃત્યુ જેવી રાષ્ટ્રીય ઘટનાઓ છે એ સંદર્ભ જરૂર પૂરો પાડે છે, પણ કોઠારીને લાગે છે કે તે હંમેશા કથાના મુખ્ય પ્રવાહ સાથે એકદમ ઊંડાણથી જોડાયેલી નથી લાગતી. જો કે એનાથી બદલાતા સમયની એક વ્યાપક છાપ તો ઊભી થાય જ છે.
સ્પષ્ટ છે. હવે જો પાત્રો તરફ વળીએ, આટલી મોટી પાત્ર સૃષ્ટિ છે, તો કોઠારી કોને સૌથી વધુ મહત્વના અને વિકસિત ગણે છે? 25 વર્ષના ગાળામાં પાત્રોનો વિકાસ કેવી રીતે જુએ છે?
કોઠારી નોંધે છે કે ઘણા પાત્રો તો મુખ્યત્વે સામાજિક ચિત્રણના ભાગરૂપે જ આવે છે. કેટલાક પાત્રો, જેમ કે પિથુ ભગત, હીરુભાઈ, રમણલાલ અને શરૂઆતની કંકુ, એ અમુક અંશે જાતિચિત્ર જેવા રહે છે, એટલે કે એમના વર્ગ કે પ્રકારના પ્રતિનિધિ જેવા.
ટિપિકલ કહી શકાય.
હા, ટિપિકલ. જો કે કોઠારી એ પણ નોંધે છે કે કંકુ જ્યારે સાસુ બને છે ત્યારે એનામાં જે પરિવર્તન આવે છે એ લેખકની સંબંધોની સૂક્ષ્મ સમજ બતાવે છે. હેથી થોડી આદર્શવાદી લાગે છે અને તખત થોડો રહસ્યમય.
તો પછી કયા પાત્રો કોઠારીની ખાસ પ્રશંસા પામે છે?
મુખ્યત્વે નરસંગ, દેવુ, લવજી, ઘેમર, ધમલો અને કરસનમુખી. કોઠારી નરસંગની પેલી માનવતા ભરેલી અલિપ્તતા, દેવુની ઉંમર કરતાં વધુ પ્રૌઢ સમજ, લવજીની તીક્ષ્ણ વિશ્લેષણ શક્તિ અને ગામથી વિખૂટા પડ્યાની લાગણી, ઘેમરની ભોળી પણ મક્કમ પ્રકૃતિ, ધમલાની એકલતાની વેદના અને કરસનમુખીના મનનો સંઘર્ષ આ બધાના આલેખનને ખૂબ જ પ્રભાવશાળી ગણે છે.
અને એમના વિકાસ વિશે શું? શું સમયની સાથે આ પાત્રો બદલાય છે એ દેખાય છે?
હા, બિલકુલ દેખાય છે. અને કોઠારીના મતે આ વિકાસનું નિરૂપણ ખૂબ મહત્વનું છે. નરસંગ અને દેવુનો વિકાસ ખૂબ સૂક્ષ્મ રીતે, સહજ રીતે થાય છે. ઘેમરનો બદલાવ થોડો બાહ્ય લાગે, પણ ધમલા અને કરસનમુખી પર વીતતા સમયની અસર એકદમ સ્પષ્ટ દેખાય છે. કોઠારી માટે સમાજના પરિવર્તનની સાથે સાથે વ્યક્તિના જીવન અને ચરિત્રના વિકાસનું આટલું સુગ્રથિત અને આટલા વિશાળ ફલક પર નિરૂપણ કરવું એ કદાચ રઘુવીર ચૌધરીની સૌથી મોટી સિદ્ધિ છે.
પાત્રોને રજૂ કરવાની રીત વિશે કોઠારી શું કહે છે? તમે કહ્યું કે લેખક બહુ મનોવૈજ્ઞાનિક ઊંડાણમાં નથી ઉતરતા, પણ સામાજિક વર્તન પર ભાર મૂકે છે. કોઠારી આ અભિગમને કેવી રીતે જુએ છે?
કોઠારી આ અભિગમને સામાજિક નવલકથાના સંદર્ભમાં યોગ્ય જ માને છે. એમનું કહેવું છે કે ચૌધરી પાત્રોના મનની અંદર ઊંડા ઉતરીને એનું વિશ્લેષણ કરવાને બદલે એમની ક્રિયાઓ, એમના હાવભાવ, રોજિંદી નાની નાની ચેષ્ટાઓ અને એમની વાતચીત, એના દ્વારા જ એમને જીવંત કરે છે. કોઠારી અહીં લેખકની ઝીણવટભરી નિરીક્ષણ શક્તિની પ્રશંસા કરે છે. એક સરસ ઉદાહરણ આપે છે.
કયું?
પેલું દેવ દાખલો ગણીને ખુશ થઈને ખાટલામાંથી કૂદે છે, એની ચોપડી ઉછલીને હેતી પાસે પડે છે. હેતી ગુસ્સે થાય છે, એટલામાં રમણલાલ પ્રવેશે છે અને હેતીના ચહેરા પરનો ગુસ્સો તરત શરમમાં ફેરવાઈ જાય છે. કોઠારી કહે છે, આ છે રોજિંદા જીવનની સાહજિક ભાવ પરિવર્તનની છટા. લેખકે એને બરાબર પકડી છે.
પણ શું લેખક ક્યારે પાત્રોના મનમાં ડોક્યું કરાવતા જ નથી, એવું છે?
ના ના, એવું બિલકુલ નથી. કોઠારી નોંધે છે કે પ્રસંગોપાત લેખક પાત્રના મનમાં ઝબકી જતા વિચારો દ્વારા ઊંડાણનો સ્પર્શ આપે છે. જેમ કે કરસનમુખી જ્યારે વિચારે છે કે પોતે એવી કોઈ જગ્યા શોધી રહ્યો છે જ્યાં માત્ર સાચું જ બોલી શકાય, ત્યારે આપણને એના આંતરિક સંઘર્ષની એક ઝલક મળે છે. કોઠારીનો કહેવાનો મતલબ એ છે કે ચૌધરી સભાન વિચારવર્તનની કક્ષાએ રહીને, ખાસ કરીને વાસ્તવિક લાગતા સંવાદો દ્વારા ઘણું કલાત્મક કામ સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે.
સંવાદોની વાત આવી તો એમના વિશે કોઠારીનો શું મત છે? લાગે છે કે એ એકંદરે તો સકારાત્મક છે, પણ કદાચ કેટલીક મર્યાદાઓ પણ જુએ છે, ખરું ને?
બરાબર. કોઠારી એ વાતની પ્રશંસા કરે છે કે રોજબરોજના ઘરગથ્થુ સંવાદોનો બહોળો ઉપયોગ થયો છે. એનાથી કથા આગળ વધે છે, પાત્રો ઉઘડે છે અને વાસ્તવિકતાનો અનુભવ થાય છે. પણ એ કેટલીક ક્ષતિઓ પણ ગણાવે છે. કેટલાક સંવાદો એમને જરૂર કરતાં વધુ ચાતુર્યપૂર્ણ કે અસ્વાભાવિક લાગે છે.
અચ્છા, દાખલા તરીકે?
જેમ કે પેલો દેવુનો ગામડાની સંખ્યા વિશેનો એક જવાબ છે, એ જરા અતિશયોક્તિ જેવો લાગે. પછી અધિકારીઓ પાસે જે કેટલી કટાક્ષમય ઉક્તિઓ બોલાવી છે એ પણ ક્યાંક ખૂંચે છે. અને તમારું વાક્ય મને ગમ્યું જેવી અમુક ઉક્તિઓનો વારંવાર ઉપયોગ થયો છે, એ પણ કોઠારીની નજરે ચડે છે.
તેમ છતાં સંવાદો બાબતે એમનો એકંદર નિષ્કર્ષ શું છે? ઓવરઓલ શું માને છે?
રસપ્રદ રીતે કોઠારી નોંધે છે કે આટલી મોટી કથા છે છતાં લેખક અપેક્ષા કરતાં વધુ પડતી વાચાળતા અને શાબ્દિક રમતોથી બચી શક્યા છે. આનો અપવાદ કદાચ લવજીનું પાત્ર છે, પણ કોઠારી ઉમેરે છે કે લવજીની જે બૌદ્ધિક શૈલી છે એ લેખકે સુસંગત રીતે જ નિભાવી છે, એ એના પાત્રને અનુરૂપ છે.
કોઠારી સાહિત્ય કળાના એક જાણીતો સિદ્ધાંત કહેવાને બદલે બતાવવું, શોઈંગ વર્સિસ ટેલિંગ ના સંદર્ભમાં પણ કેટલીક ટીકા કરે છે, ખરું?
હા, કરે છે. કોઠારી માને છે કે પાત્રના લક્ષણો કે ભાવોને સીધા કહી દેવા કરતાં તેને ક્રિયાઓ કે દૃશ્યો દ્વારા બતાવવા એ વધુ કલાત્મક ગણાય. એમના મતે ચૌધરી ક્યાંક આ બાબતે ચૂકી ગયા છે. ઉદાહરણ તરીકે, રમણલાલ પોતાના કુટુંબ સાથે સંતોષ અનુભવે છે એવું કહેવાયું છે, પણ એ દર્શાવતા દૃશ્યો ઓછા છે. પીથુબાઈની વ્યંગ્યાત્મક પ્રશંસા કરવાની ટેવનું વર્ણન છે, પણ એનું કોઈ જીવંત ઉદાહરણ નથી આપ્યું. નરસંગની દૃષ્ટાંત કથાઓ કહેવાની શૈલી વર્ણવી છે, પણ એ શૈલીમાં કોઈ દૃષ્ટાંત કથા એમની પાસે કહેવડાવી નથી.
અને લવજીના પાત્ર વિશે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે ને?
હા, કોઠારીના મતે લવજી આનું સૌથી મોટું ઉદાહરણ છે. ગામ છોડ્યા પછી તે જે પત્રો લખે છે તેમાં ગ્રામજીવન અને પ્રકૃતિ પ્રત્યે એકદમ ઊંડી સંવેદના દેખાય છે. પણ જ્યારે તે ગામમાં હતો ત્યારના તેના નિરૂપણમાં આ સંવેદનશીલતાનો પાયો એનું ગ્રાઉન્ડવર્ક જોવા મળતું નથી. કોઠારી અનુમાન કરે છે કે કદાચ લેખક લવજીના પાત્ર દ્વારા વિખૂટાપણાની વેદના અને ગ્રામજીવનનું બૌદ્ધિક મૂલ્યાંકન એમ બંને પાસા રજૂ કરવા માગતા હતા. કદાચ એવો વિરોધાભાસ બતાવવો હોય કે ગામમાં હોય ત્યારે માનસિક રીતે અળગો અને ગામથી દૂર જાય ત્યારે ગામ માટે લગાવ અનુભવે.
ભાષા હંમેશા કોઠારીના વિશ્લેષણમાં બહુ મહત્વનો મુદ્દો રહી છે. ઉપરવાસમાં પ્રાદેશિક બોલીનો ઉપયોગ અને ભાષાના વિકાસ અંગે કોઠારી શું નોંધે છે?
અહીં તો કોઠારી ખૂબ જ પ્રભાવિત છે, બહુ જ પ્રશંસા કરે છે. તેઓ ઉત્તર ગુજરાતની, ખાસ કરીને ચૌધરી વિસ્તારની પ્રાદેશિક બોલીના સમર્થ પ્રયોગની ભરપૂર પ્રશંસા કરે છે. એના ઉચ્ચારણો, એનો લહેકો, જેના માટે તેઓ રણકો જેવો સુંદર શબ્દ વાપરે છે, એના લાક્ષણિક રૂઢિપ્રયોગો, કહેવતો અને એની ચિત્રાત્મકતા.
કોઈ ઉદાહરણો આપે છે?
હા, ઘણા. જેમ કે ઘેમરના તળપદા રૂપકો ટાંકે છે, કાં તો મોરિયો દેખાય કાં તો માટલું, ખાડા ટેકરાનું કામ, કંકુની પરોક્ષ રીતે વાટ કઢાવવાની રીત નાનકા નેહાળ બેહાળમાં જાય છે, કે પછી પીથુભગત ગાંધીજીની અંતર્મુક્તતાનું વર્ણન કરે છે, તે અંદર ડોચ્યું કરી લેતા હતા. આ બધા ઉદાહરણો દ્વારા કોઠારી બોલીની જીવંતતા અને સચોટતા બતાવે છે.
અને ભાષાના પરિવર્તન વિશે પણ કંઈક કહ્યું છે, સમય સાથે ભાષા બદલાય એ વિશે.
હા, અને આ કોઠારીની સૂક્ષ્મ દ્રષ્ટિ બતાવે છે. તેઓ નોંધે છે કે ચૌધરીએ માત્ર બોલીનો પ્રયોગ જ નથી કર્યો, પણ સમય સાથે ભાષામાં જે પરિવર્તન આવે છે એને પણ ઝીલ્યું છે. ભણેલા પાત્રોની ભાષા તો સ્વાભાવિક રીતે બદલાયા જ, પણ અભણ પાત્રો પણ ધીમે ધીમે નવા શબ્દો અપનાવતા થાય છે, જેમ કે પાવર, ઓર્ડર, હાઈટ માટે. લેખકની આ ભાષાકીય સજાગતાને કોઠારી એક મોટી સિદ્ધિ ગણે છે.
આ ભાષાકીય પાસું ખરેખર બહુ રસપ્રદ છે. હવે કોઠારી રઘુવીર ચૌધરીના એકંદર અભિગમની સરખામણી ગ્રામજીવનના બીજા મોટા લેખકો પન્નાલાલ પટેલ અને ઈશ્વર પેટલીકર સાથે કેવી રીતે કરે છે? ચૌધરીનો વાસ્તવવાદ કેવો છે એમના મતે?
કોઠારી બહુ સ્પષ્ટપણે કહે છે કે ચૌધરીએ પન્નાલાલ અને પેટલીકરથી જુદો પોતાનો આગવો રસ્તો બનાવ્યો છે. પન્નાલાલમાં ભાષાની કાવ્યાત્મકતા અને પાત્રો પ્રત્યે એક પ્રકારનું લાડ જોવા મળે. પેટલીકર સામાજિક સમસ્યાઓ પર વધુ તટસ્થ રીતે ફોકસ કરે.
હા,
જ્યારે ચૌધરીનો અભિગમ કોઠારીના શબ્દોમાં યથાર્થતાનો છે, એટલે કે પાત્રો અને પરિસ્થિતિને તેના સામાજિક અને સમયના સંદર્ભમાં જેમ છે તેમ વાસ્તવિક રીતે રજૂ કરવાનો. અહીં આદર્શવાદ કે રંગદર્શી ભાવુકતા લગભગ નથી જ.
એટલે કે સંબંધોનું ચિત્રણ પણ વધુ વાસ્તવિક, ઓછું રોમેન્ટિક કહી શકાય.
બરાબર. કોઠારી નિર્દેશ કરે છે કે અહીં રોમેન્ટિક પ્રેમકથાઓને બદલે સંબંધોનું વ્યવહારુ ચિત્રણ વધુ છે, જેમ કે હેતીરમણ, નરસંગ કંકુ, દાંપત્ય જીવનની સમસ્યાઓ, ઘેમર હીરા, દેવું ઈજુ, અને તેના ઉકેલો પણ કાલ્પનિક નહીં પણ વાસ્તવિક ધરતી પરના છે. સ્ત્રી પુરુષ સંબંધો પ્રત્યે લેખકનો દૃષ્ટિકોણ નિખાલસ છતાં વ્યવહારુ અને સમજદારી ભર્યો છે. વળી પન્નાલાલની જેમ લેખક પોતે કથામાં બહુ ડોકાતા નથી, જાણે તળપદી સૃષ્ટિને પોતાની રીતે વિકસવા દે છે. લેખકનું મુખ્ય પ્રદાન કથાના આયોજન અને સમયના વહેણની સભાનતામાં દેખાય છે.
તો કોઠારીનું અંતિમ તારણ શું છે આ સરખામણીમાં?
એમનું અંતિમ તારણ એ છે કે ગ્રામજીવનના આલેખનમાં પન્નાલાલ અને પેટલીકરની સાથે ચૌધરીએ પોતાનું એક વિશિષ્ટ અને મહત્વનું સ્થાન બનાવ્યું છે, એક ત્રીજું મોટું નામ સ્થાપિત કર્યું છે.
સરસ. હવે છેલ્લે આખી કૃતિના બંધારણ અને એકંદર કલાત્મક સિદ્ધિ વિશે કોઠારી શું કહે છે, ખાસ કરીને બૃહન નવલ સ્વરૂપની સફળતા નિષ્ફળતાના સંદર્ભમાં?
કોઠારી એ વાત સ્વીકારે છે કે આટલી વિશાળ કથાનું એકદમ ચુસ્ત, સુગ્રથિત બંધારણ જાળવવું બહુ મુશ્કેલ છે. તેઓ નોંધે છે કે પહેલા ભાગમાં જે કથાની પકડ છે તે બીજા અને ખાસ કરીને ત્રીજા ભાગ સુધી જતા થોડી ઢીલી પડતી લાગે છે. ત્રીજા ભાગમાં આવતો પેલો લવજી જેમિનીનો તંતુ છે એ કાવ્યાત્મક હોવા છતાં મુખ્ય કથાના વાતાવરણથી થોડો અલગ પડી જતો લાગે છે. વળી કેટલાક પ્રસંગો કે સ્મૃતિઓ, જેમ કે પતંગ ચગાવવાનો પ્રસંગ, એક ખૂનનો બનાવ, એ કથાના મુખ્ય પ્રવાહ માટે કદાચ અનિવાર્ય ન લાગે તેવા પણ છે, જે કદાચ લેખકના અંગત અનુભવ ભંડોળ કે કોઈ ઉપદેશાત્મક હેતુને કારણે આવ્યા હોય.
તો શું આને બૃહત નવલ સ્વરૂપની સહજ મર્યાદા ગણવી કે પછી લેખકની કચાશ? કોઠારી શું કહે છે?
અહીં કોઠારી એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. તેઓ દલીલ કરે છે કે કલાત્મક બંધારણના આપણા જે પરંપરાગત ખ્યાલો છે એ મોટે ભાગે લઘુકૃતિઓ, જેમ કે ટૂંકી વાર્તા કે લઘુ નવલ, એના પર આધારિત છે. આ માપદંડો કદાચ ઉપરવાસ જેવી સમાજ અને સમયના આટલા વિશાળ પટને આવરી લેતી બૃહદ નવલને પૂરેપૂરા લાગુ ન પણ પડે.
અચ્છા, એટલે માપદંડ જ અલગ હોવું જોઈએ એમ?
હા, કંઈક અંશે. એટલે કેટલીક સંરચનાત્મક શિથિલતા હોવા છતાં કોઠારીનો અંતિમ સૂર પ્રશંસાનો છે. સમાજ, પાત્ર અને ભાષાના વિકાસનું આવું સંકલિત, પ્રમાણભૂત અને સુસંગત ચિત્ર રજૂ કરવાનો રઘુવીર ચૌધરીનો જે પ્રયાસ છે એ અત્યંત પ્રશંસનીય છે અને તે લેખકની શક્તિઓનું પ્રદર્શન કરે છે. અનુભવની સચ્ચાઈ, નિરૂપણની તાદૃશતા અને માનવ વ્યવહારની ઊંડી સમજ આ કૃતિને એકંદરે સંતોષકારક અને મહત્વપૂર્ણ બનાવે છે.
ખૂબ સરસ. તો આખી ચર્ચા પરથી આપણે જયંત કોઠારીના વિશ્લેષણમાંથી જે મુખ્ય બાબતો તારવી શકીએ તે એ છે કે, એક, તેઓ બૃહન્નવલને સમાજના વ્યાપક ચિત્રણ માટે જરૂરી ગણે છે. બીજું, રઘુવીર ચૌધરીની આઝાદી પછીના બદલાતા ગ્રામીણ જીવનને વ્યક્તિગત અને સામાજિક સ્તરે સાંકળી લેવાની ક્ષમતાને બિરદાવે છે.
બરાબર.
ત્રીજું, કૃતિની શક્તિઓ તરીકે તેઓ યથાર્થવાદ, મુખ્ય પાત્રોનું ઊંડાણ અને ખાસ કરીને ભાષાની પ્રમાણભૂતતાને ગણાવે છે. અને ચોથું, માળખાકીય શિથિલતા અને ક્યારેક કહેવા પર વધુ ભાર જેવી મર્યાદાઓ પણ નોંધે છે.
એકદમ બરાબર સારાંશ આપ્યો તમે. અને અંતિમ વિચાર તરીકે એમ કહી શકાય કે કોઠારીનું આ વિવેચન ઉપરવાસ કથાત રહીને માત્ર એક સાહિત્યિક કૃતિ તરીકે જ નહીં પણ એક ચોક્કસ સમય અને સમાજના મહત્વના દસ્તાવેજ તરીકે પણ સ્થાપિત કરે છે. તેઓ ચૌધરીને પન્નાલાલ અને પેટલીકરની હરોળમાં મૂકે છે, પણ તેમનાથી અલગ પાડે છે એક વિશિષ્ટ, ઓછી રંગદર્શી અને વધુ યથાર્થવાદી, સામાજિક ઐતિહાસિક સંદર્ભવાળી દ્રષ્ટિ ધરાવતા લેખક તરીકે. અને આ વિવેચન પોતે જ એ વાતનું ઉદાહરણ છે કે મોટી, મહત્વાકાંક્ષી સામાજિક નવલકથાઓનું મૂલ્યાંકન કેટલું જટિલ હોય છે, જેમાં કલાત્મક ગુણવત્તા અને દસ્તાવેજી મૂલ્ય બંનેને ન્યાય આપવો પડે છે.
આ ઊંડાણપૂર્વકની ચર્ચા જયંત કોઠારીના લેખ ઉપરવાસ કથાત્રયી એક મૂલ્યાંકન પર આધારિત હતી, જે મૂળ ગ્રંથ ઓક્ટોબર 1975માં પ્રકાશિત થયો હતો. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.